તારીખ 13/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 547
સ્વરૂપ ઓળખવા માટે લક્ષણો કયા છે, જેમાં જ્ઞાન લક્ષણ મુખ્ય છે. એ જ્ઞાનમાં પણ લક્ષણ છે એ વેદનભૂત લક્ષણ છે. એવી વેદકતા પણ જીવમાં છે. આજે આપણે સુખ નો વિષય થોડો માટી થઈ ગયો છે. સુખભાસ નામનું લક્ષણ છે, એટલે સુખનો લાગવો એ જીવને બને છે. સંસાર અવસ્થામાં પણ જીવને ક્યાંક ક્યાંક સુખ લાગે છે. એના દ્રષ્ટાંત લીધા કે શબ્દાદિ પાંચ વિષયો અથવા યોગ સમાધિ આદિ મંદ કષાય અથવા નિંદ્રાનું સુખ ઉપાધિ ઘટી જાય છે, ઉપયોગ ઉપાધિમાં એ રહેતો નથી નિંદ્રામાં એનું સુખ, એ વગેરે અવસ્થાઓ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે જીવમાં સુખ થાય છે, જીવને સુખ લાગે છે. કોઈ ન હોય તો પણ નિંદ્રામાં છેવટે લીધું કે કોઈ ન હોય તો પણ એને સુખ તો લાગે છે. તો સુખ લાગવાનું કારણ ત્યાં કોણ છે? કે જીવ પોતે જ છે, બીજે તો કોઈ છે નહીં ત્યાં. એટલે સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે, સુખનું લાગવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. તે જેનાથી ભાસે છે, જેને ભાસે છે, જેના વડે ભાસે છે તે જીવ નામનો પદાર્થ. તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે સુખનું લક્ષણ જોવામાં આવતું નથી. અથવા જગતમાં જીવ અને જળ એ બે પદાર્થો છે, તો કોઈ જળ પદાર્થને તો સુખ લાગતું હોય એવું જોવામાં આવતું નથી. જેને સુખ લાગે છે તે જીવ નામનો પદાર્થ છે. એટલે સુખનું ભાસવાપણું, સુખભાસ એ જીવનું લક્ષણ છે, જીવનું સ્વરૂપ છે, એમ સિદ્ધ થાય છે. આ વિશેષ વિચાર છે, દુઃખ ઉપરથી પણ સુખ ઉપર લઈ જઈ શકે. એ તો શું છે કે વિપરીત અવસ્થા ઉપરથી અવિપરીત અવસ્થા, એ સંસ્કાર લઈને ગયેલા નરક ગતિના જીવોને વેદના સંકેત થાય છે, એ વેદના ઉપરથી થાય છે. વેદના છે તો દુઃખ છે, ત્યાં તો જે અસાતા વેદની છે ને એ વેદના છે, એ દુઃખમય અવસ્થા છે. એના ઉપરથી હા દુઃખ રહિત એવું સુખ, કેમ કે જ્ઞાન તો ત્યાં સુખ દુઃખ રહિત છે ને. વેદનાને કોણ જાણે છે? વેદના ઉપરથી ખસીને ત્યાં પણ જીવ જ્ઞાન ઉપર આવે છે ત્યારે એને પોતાનું સ્વરૂપ ભાવનું ભાવભાષણ થાય છે, નિશ્ચય થાય છે. ત્યાંથી પછી એને સ્વરૂપ સંમતતા સ્વરૂપ થઈને અનુભવ સુધી પહોંચે છે. વિચારણીય વિષય તો એ છે કે એવા પ્રચુર વેદનાના પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જો જીવ સમ્યક દર્શન પામતો હોય, પામી શકતો હોય, તો અહીંયા આપણે તો એવું કાંઈ નથી. એના પ્રમાણમાં તો આપણને કોઈ એવી વેદના કે પ્રતિકૂળતા કાંઈ નહીવત છે. અહીંયા પામવું તો સુગમ છે, ત્યાં તો વેદનાથી ઉપયોગ છોડાવવો એ સહેલો નથી. છતાં પણ એ બની શકે છે, બને છે. આપણે એના ઉપરથી પ્રેરણા લેવી રહી. મ્યુનિસિપાલિટીના ફાનસના લાઈટે ભણીને ઊંચામાં ઊંચું ભણતર પાસ કરનારા વિદ્યાર્થીઓ ઇતિહાસમાં થઈ ગયા. વલ્લભભાઈ પટેલ એક દક્ષિણમાં આ થઈ ગયા. હા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં. પછી આ જે તિલક છે, બાળ ગંગાધર તિલક મહારાષ્ટ્રમાં છે. તો પછી જેને પૂરી સગવડ મળતી હોય તો સારું ભણી શકે. ઓછી સગવડ વાળા જો સારું ભણી શકતા હોય તો પૂરી સગવડ વાળા તો સારું ભણી શકે. વાંધો નથી, એને ભણવું હોય તો, ન ભણવું હોય તો એનો કોઈ ઉપાય નથી. એમ આત્મહિત કરવું જ હોય તો ઘણા જ ઉજળા સંયોગો છે, આપણને ઘણા જ સાનુકૂળ સંયોગો છે. ત્યાં તો કોઈ સમજાવનાર નથી, મૂંઝાય તો પ્રશ્નનું સ્પષ્ટીકરણ દેનાર કોઈ નથી ત્યાં. અને વેદના 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 વેદનાનો કોઈ પાર નહીં એટલી વેદના. તો પણ ત્યાં એનું જ્ઞાન વેદના રહી છે, જ્ઞાનની હયાતીમાં, જ્ઞાનના અસ્તિત્વમાં વેદના નથી એવો અનુભવ ત્યાં થઈ શકે છે. અને એમ છે, એનો અનુભવ થાય છે. એ સુખ લક્ષણ લીધું. આ મોળું છે વેદકતા, આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, સ્વાદ, કેમ કે એ પણ વેદનનો વિષય છે. હું આ સ્થિતિમાં છું, તાજે ફરું છું, તાપ પડે છે મારા, દુઃખી છું, દુઃખને અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, કેવું જ્ઞાન છે? વેદન જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે. એવું અનુભવ પણ કે જે કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે. અનુભવ પણ કોના વિશે છે? જીવમાં છે. અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. અને તીર્થંકર કહે છે, એમનો કહ્યું, તીર્થંકરનો પણ એ અનુભવ છે. અનુભવની વાત લેવી છે ને, એટલે અનુભવ લીધો કે તીર્થંકરનો પણ આ અનુભવ છે. તારો પણ અનુભવ છે કે તું અનુભવ પણ તારામાં છે. જેનામાં અનુભવ પણ છે તે જીવ છે. તારા અનુભવ ઉપરથી, વેદન જ્ઞાન ઉપરથી, વેદન સામાન્ય ને જો, સારું ખાતું ન જો, તાજવાનું ન જો, દુઃખી છું એમ ન જો, પીડા છે એમ ન જો, વેદનાર કોણ છે? વેદે છે એ જીવ છે, એમ કીધું. વેદનને જો, એ પ્રકારે સીધું વેદનને જો તો એટલે શું છે કે જ્યાં વેદવું છે ત્યાં જાણવું સાથે સાથે થાય જ છે. એક માણસને ગળ્યું કે કડવું લાગ્યું તો એ કેવું ગળ્યું હતું, કેવું કડવું હતું એવું પણ એને જાણપણું તો થાય છે. વેદનનું જાણવું થાય છે, જેમ કે સ્વસંવેદન થાય છે, આત્માને સુખ વેદાય છે, આનંદ વેદાય છે, તો એ જ્ઞાનને જાણવામાં આવે છે. કેવું વેદન થાય છે એ પણ જ્ઞાન જાણે છે, વેદતા વેદતા જાણે પણ છે, પણ જેટલાને જાણે એટલાને વેદી ન શકે. જેમ કે અનેક પરને જાણે તો એનો અનુભવ ન કરી શકે અને વેદી ન શકે. ભ્રાંતિગત પણ શું થાય છે, દ્રષ્ટાંત એટલા માટે કૃપાળુદેવ આપ્યો કે ભ્રાંતિગત પણ જીવ પોતાને ગળપણ અનુભવાય છે, કડવાશ અનુભવાય છે, ઠંડી ગરમી અનુભવાય છે, એવું બધું અનુભવ કરે છે. તો અનુભવ તો કરે છે ને, અનુભવ કરે છે એમ જ કે છે ને. જીવ શું કે છે, મને તાજ સમજાય છે એમ કોઈ કે છે. હા બરાબર છે. હા બરાબર છે. તો આકુલતા નામ દુઃખ નો અનુભવ થઈ રહ્યો છે, અનુભવ તો થઈ રહ્યો છે ને એમ કેવું છે. દુઃખ નો પણ અનુભવ તો થઈ રહ્યો છે ને, તો તું અનુભવને જો એમ કે છે. દુઃખ ને એક ગૌણ કરીને અનુભવને જો તો એમ કેવું છે. જળ ને કઈ ઠંડી ગરમી તો નથી, ચેતનને ઠંડી ગરમી લાગે છે એ ભલે એનો ભ્રમ છે. આ ઠંડી ગરમી અવસ્થા જે, પણ અનુભવ બહુ ક્યાં છે એને. બહુ સરસ વાત છે. જુઓ કે ઠંડાપણું, ગરમાપણું, ગરમપણું એ પરમાણુની અવસ્થા છે, છતાં એને ઠંડી ગરમી લાગવાપણું તો નથી. લાગે છે એને, બરફના પરમાણુ અતિ ઠંડા છે, અગ્નિના પરમાણુ અતિ ગરમ છે, એને લાગે છે કે નહીં. હા, આત્માને જ્ઞાન થાય છે, પણ ભ્રાંતિગત અવસ્થામાં જે એનું વેદકપણું છે એ ઉલટું કામ કરે છે. ઉલટું કામ કરીને મને ઠંડી ગરમી લાગે છે, દુઃખ લાગે છે એમ અનુભવ કરે છે. તો કહે છે કે એ ભલે ખોટું હોય પણ લાગવા પણ તો છે કે નહીં, અનુભવવા પણ તો છે કે નહીં, ત્યાં ક્લિયર નથી. ન હોઈ શકે, પણ છતાં આ જીવ જે જે પદાર્થોથી એને આકુલતા થાય છે તે આકુલતાના વિષયભૂત પદાર્થને પણ હું વેદું છું એવો ભ્રમ કરી બેસે છે, એનો ભ્રમ લંબાય છે. શું ખરેખર એ ભોગવે છે તો પોતાના પરિણામને, પર પદાર્થને નહીં, છતાં પણ ભ્રાંતિગતપણે એ પરિણામના વિષયભૂત પદાર્થને ભોગવું છું, ત્યાં સુધી ભ્રાંતિમાં આગળ ચાલ્યો જાય છે. વિભાવમાં કેટલો વિભાવ એનો વધી જાય છે, પ્રોલોંગ થાય છે, લંબાઈ જાય છે. એનું લક્ષણ નથી. એટલે અહીંયા શું કર્યું, અહીંયા તો શું કીધું કે અનુભવ પણ કે જો કોઈમાં પણ હોય તો અનુભવ પણ જે છે એ પરમાણુમાં નથી, અનુભવ પણ જીવમાં છે, એ અનુભવ પણ જીવનું લક્ષણ છે. બધું તો દ્રષ્ટાંતમાં જાય છે. અનુભવ પણ હું પકડાવું છે કૃપાળુદેવને. શું જ્ઞાન? જ્ઞાન ઉપરથી વેદન જ્ઞાન, વેદન જ્ઞાન કહેતા અનુભવ જ્ઞાન, અનુભવ જ્ઞાન કહેતા અનુભવ પણ સમયસારને પરિશિષ્ટ ની અંદર આટલા શબ્દો છે. પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જો તારું જ્ઞાન પ્રસિદ્ધ છે. હવે જ્ઞાનમાં પણ માત્ર જ્ઞાન એટલે સામાન્ય એવું છે તો જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત, જ્ઞાન માત્રનું સ્વસંવેદનથી સિદ્ધપણું હોવાથી, એટલે કે ત્યાંથી જીવની પ્રાપ્તિ થતી હોવાથી આ વેદનભૂત લક્ષણથી આખો આત્મા ઓળખાય છે. એક દલીલ ત્યાં લીધી છે પોતે ને પોતે કે વેદન પર્યાય માં છે અને તમે દ્રવ્યને ઓળખાવાની વાત કરો છો, તો કે પર્યાય દ્રવ્યપણે દ્રવ્યથી એક છે, કેમ કે દ્રવ્યનો જ અવયવ હોવાથી તે દ્રવ્યપણે અમે પર્યાયને જોઈએ છીએ. પર્યાયને પર્યાય માત્ર પર્યાયપણે નહીં જોતા, અમે એને દ્રવ્યપણે જોઈએ છીએ. એનું નામ જ દ્રવ્યાર્થિક નહીં છે, એનું જ નામ દ્રવ્યાર્થિક નહીં છે કે પર્યાયને પણ દ્રવ્યપણે જોવે અને દ્રવ્યને પર્યાયપણે જોવે, એનું નામ પર્યાયાર્થિક નહીં છે. બીજું શું છે? એ તો જોવાનો દ્રષ્ટિકોણ છે કે તમે કયા દ્રષ્ટિકોણથી એ અવયવને જોવો છો. પદાર્થના કોઈ પણ અવયવને તમે કયા દ્રષ્ટિકોણથી જોવો છો એના ઉપરથી એ નયનું નામ આપ્યું છે. એંગલ ઓફ લુકિંગ, કયા દ્રષ્ટિકોણથી તમે જુઓ છો, સરસ વાત કરી છે. અનુભવ ઉપરથી વસ્તુનું અનુભવ પણ લઈ લીધું, એ એનો ગુણ થયો, સ્વભાવ થયો. બસ અહીંયા સ્વભાવથી મતલબ છે. વસ્તુની હયાતી તો સ્વીકારી લીધી છે, હવે એનો સ્વભાવ સ્વીકારવાનો બાકી છે. તો જે સ્વભાવ છે અથવા ગુણ છે એ પર્યાયમાં પરિણમે છે અથવા પર્યાયમાં એની અભિવ્યક્તિ થાય છે. જેમ કે જ્ઞાન ગુણ છે, એમાં જાણવાની શક્તિ છે. ગુણમાં તો શક્તિ છે, એ જ્ઞાન ગુણ વ્યક્ત ક્યાં થાય છે? જાણવાના કાર્યમાં. એની શક્તિ ક્યાં પ્રગટ થાય છે? કે જાણવાના કાર્યમાં, જ્ઞાનની પર્યાયમાં. તો એ જ્ઞાનની પર્યાય ઉપરથી જાણવા પણ જેનામાં છે એવો જે જ્ઞાન ગુણ, એની શક્તિ, એનો સ્વભાવ પકડાય છે ત્યાંથી. પાવર ક્યાંથી પકડ્યો? કે બત્તી થઈ, ત્યાંથી. સ્વિચ ઓન કરીને બત્તી થઈ, કરંટ ચાલુ છે, નક્કી થયું. બાકી કરંટ પણ જોયું. અવસ્થા ઉપરથી એના સ્વભાવને જાણી શકાય છે, શક્તિને પકડી શકાય છે. એટલે તો જ્ઞાન બારમાં શક્તિને જાણીએ. આપણા આજ્ઞાની ચિંગારીમાં, કણિકા આગની કણીમાં શું જોઈએ છે? શક્તિ જોઈએ છે. આગનું એક કણી હોય એમાં શક્તિ જોઈએ છે ને, બીજું શું જોઈએ છે? બાકી ગેસ, તેલ, કપડું, કાગળ કે દારૂખાનું દૂર રાખજો. કેમ કે એની એક કણ છે, એની શક્તિ થોડી નથી, શક્તિમાં કણ નથી, અવસ્થામાં કણ પણ છે. શક્તિમાં તો પૂરેપૂરી શક્તિ છે, બે જ શક્તિ. શક્તિને જાણવાની શક્તિ આપણા જ્ઞાનમાં રહેલી છે, વગર વ્યક્ત થયો પણ બોમ્બમાં શું છે, વગર ફૂટે એની શક્તિ થી ભાગે છે કે નહીં જોઈને, ખોટો હોય તો ભાગે, એને વિશ્વાસ આવી ગયો, પ્રતિ થઈ ગઈ કે આ બોમ્બ છે એટલે ખલાસ, ફૂટેલો ક્યાં જોયો. એમ જ્ઞાનમાં, મતિશુદ્ધ જ્ઞાનમાં એટલી શક્તિ છે કે અવ્યક્તને પણ જાણે અને વ્યક્ત ઉપરથી પણ અવ્યક્તને જાણે એવી શક્તિ છે. એટલે તો નારકીમાં વેદના છે એમાં સુખ ક્યાં છે, છતાં પકડે છે કે નહીં, અવ્યક્ત ઉપરથી વ્યક્તને પકડે છે કે નહીં. આત્માને શોધવાના માર્ગ છે. ત્યાં આગમ અપેક્ષા છે અને અધ્યાત્મ અપેક્ષા છે. ત્યાં આગમની અપેક્ષા, 14 ગુરુ સ્થાન, 14 જીવ સ્થાન અને 14 માર્ગના સ્થાન. કે જીવ નથી, અધ્યાત્મ તો એમ લીધું છે. આગમમાં એ જીવની દશાઓ છે, 14 ગુરુ સ્થાન પણ જીવની દશા છે, 14 જીવ સ્થાન છે પણ જીવની દશા છે. એકેન્દ્રી, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘને અસંગને, પર્યાપ્ત અને અપર્યાપ્ત, એના ભેદ લઈ લીધા. એ પણ જીવની દશા છે, તો ગુણસ્થાન પણ જીવની દશા છે અને માર્ગના સ્થાન પણ જીવની દશા છે આગમ અપેક્ષાએ. પણ ત્યાં પ્રકરણ અધ્યાત્મનું ઉતાર્યું છે એટલે હજી અધિકારમાં તે એકેય જીવ નથી એમ લીધું. ત્યાં અધ્યાત્મ છે, ત્યાં 50-55 ગાથામાં સમય સરાખો અધ્યાત્મ ગ્રંથ છે. એટલે એની અંદર અધ્યાત્મ એ લીધું કે બધા અજીવ છે. હા, અજીવમાં લીધા છે. હા, એટલે ત્યાં તો શું લીધું, હા, જે માત્ર જ્ઞાન માત્ર પણ છે એટલો જીવ છે એમ લઈ લીધું છે. એટલે જ્ઞાન માર્ગણાને ન લીધે ત્યાં, કેમ કે આગમની વિવેક્ષામાં જાય છે માર્ગણા, એટલા માટે. એટલે ગુણસ્થાન જીવને નથી, માર્ગના સ્થાન જીવને નથી, વ્યવસ્થાન જીવને નથી. શું ગાથા એમ ચાલી છે, કેમ કે 39 ગાથાથી અજીવ અધિકાર છે. અજીવ તે જીવ નહીં, એ અજીવમાં શું શું આવે, મૂળ જે જીવ સ્વરૂપ છે એ જ જીવ છે એમ લીધો. બાકી બધાને તે અધ્યાત્મના પ્રકરણમાં, આગમમાં તો એને પણ જીવ કહે છે, અધ્યાત્મના પ્રકરણમાં એને અજીવ કહી દીધો, જેમ રાગને અજીવ કીધો એમ. જ્ઞાન સામાન્ય, સામાન્ય આમ જ્ઞાન એટલે જ્ઞાન, જ્ઞાનનો પર્યાય એમ, એવી રીતે. ત્યાં તો ત્રિકાળીને જીવ લેવો છે, ત્રિકાળીને જીવ લેવો છે ત્યાં તો. એ રીતે વેદગતા તે જીવનું લક્ષણ છે અને વેદગતા જેમાં હોય તે જીવ હોય એ જ તીર્થંકરાદિનો અનુભવ છે. હવે ચૈતન્ય પણ લેવું છે, વેદકતા ચૈતન્યતા તો કે સ્પષ્ટ પ્રકાશ પણ અનંત અનંત કોટી કોટી કરોડ અનંત અનંત કરોડ તેજસ્વી દીપક હોય, મણી હોય, ચંદ્ર હોય, સૂર્ય વગેરે હોય, એ વગેરેની કાંતિ એટલે એનું તેજ, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, એ તેજને, એ પ્રકાશને કોણ પ્રકાશે છે? પ્રકાશનારનો હોય તો એ પ્રકાશ અને અંધારું બધું સરખું છે, એને જાણનાર જ ન હોય, વાત પૂરી થઈ ગઈ. એ પ્રકાશનો પણ કોઈ પ્રકાશક છે ત્યારે એ પ્રકાશની હૈયાતી જાહેર થાય છે. જો એ પ્રકાશનો પ્રકાશક ન હોય તો એની હૈયાતી કોણ જાહેર કરે? એને તો ખબર નથી, એ પ્રકાશને ખબર નથી કે હું પ્રકાશ છું. એ પ્રકાશને પ્રકાશનાર કોઈ છે એમ કહેવું, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. એ બધી પોતાને જાણતા કે નથી, એ કોઈ જ્ઞાન વિના જાણતા. જે પદાર્થના પ્રકાશને વિશે એટલે જીવ પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, ચૈતન્યપણું હોવાથી એ જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે. તે પદાર્થોની જાહેરાત થાય છે, પ્રકાશ પામે છે એટલે એની હૈયાતી જાહેર થાય છે. લીધે છે કોઈ ચેતના શક્તિ રૂપે પણ છે ને વ્યક્તિ રૂપે છે. જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના, ત્રણ ચેતના આવે છે ને શાસ્ત્રમાં, ચેતન્ય ની પર્યાય છે. સ્પષ્ટ ભાષે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. શું તે પદાર્થો પ્રકાશ પામે છે, તે પદાર્થો સ્પષ્ટ ભાષે છે, જેને વિશે તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, જો પ્રગટપણે લીધું સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ્ય, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય. કેવું ચૈતન્ય? સીધું નહીં, પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આ કન્ડિશન કરી એવું જે જીવનું લક્ષણ તે જીવ પ્રત્યે ઉપયોગ વળે ત્યારે દેખાય, નહીતર એ દેખાતો નથી. એમ કહેતા બહુ સરસ વાત એ કરી દીધી કે જ્યારે જીવ એના લક્ષણથી ઓળખાય છે ત્યારે ઉપયોગ જીવ પ્રત્યે વળે છે, દેખાય છે. ઉપયોગ આમ રહીએ ત્યાં સુધી એ લક્ષણ દેખાતો નથી. લક્ષણથી લક્ષણ લક્ષગત થાય છે. લક્ષણ એ સિમ્પટમ છે, લક્ષણથી લક્ષ્યરૂપ આત્મ સ્વરૂપ જ્ઞાનમાં લક્ષગત થાય છે. ત્યારે કે ઉપયોગ અંદર વળે જીવ પ્રત્યે વળે ત્યારે, જીવ ક્યારે લક્ષ્યગત થાય? આ તો અંધતત્વ છે જીવ તો, જીવનું સ્વરૂપ તો, કે જીવ પ્રત્યે ઉપયોગ વળે ત્યારે. એવો પ્રકાર એને જાણવાનો છે. જ્યાં સુધી એ પ્રકારમાં જીવ ન આવે ત્યાં સુધી લક્ષ્ય લક્ષણની સંધિ થતી નથી. એટલે કે લક્ષણથી લક્ષ ઓળખાય એવું નથી બનતું, એટલે એ વાત નાખી એમને. જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે એટલે જીવના સ્વરૂપને જાણવામાં કાંઈ બાધા નથી. આ લક્ષણો દ્વારા જીવને બાધા રહીતપણે જાણી શકાય છે. જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદીએ કયા છે, તીર્થંકરોએ કયા છે, આચાર્યોએ કયા છે અને જ્ઞાનીઓએ કયા છે, પોતે જાણીને એ વાત કરી છે, અનુભવીને એ વાત કરી છે. વાતમાં અને વાતમાં વિશેષતા શું છે કે કેટલીક વાત જે અનુભવની છે પોતે સાથે સાથે કરતા જાય છે, એ એમના એ વિષયના અનુભવને પણ પ્રસિદ્ધ કરે છે. કે કહેનાર કોઈ અનુભવી પુરુષ છે, અનેક જગ્યાએ એમની જે કથન શૈલી છે એ એમના આત્માનુભવને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે. અથવા કેટલાક એવા વચનો છે, કથનો છે કે જેના દ્વારા એમનો આત્માનુભવ અછાનો રહેતો નથી, અજાણ્યો રહેતો નથી, બહાર આવે છે. એવા અનેક કથનો છે એમના પત્રોમાં, કાવ્યોમાં, આત્મસિદ્ધિમાં તો ઘણી વાતો છે. ત્યાં પણ જયારે વિજ્ઞાન થાય અને જીવ જુદો પડે ત્યારે ઉપયોગ મળ્યા વગર ક્યાંથી જુદો પડે? એમાં જ્ઞાનમાં લીધું ને અત્યંત અનુભવનું કારણ, પ્રગટ એવા જળ પદાર્થોને જીવ તે ભિન્ન પડે છે, એ વેદ જ્ઞાનથી ભિન્ન પડે છે. તો વેદ જ્ઞાન એક સાથે ડબલ એક્શનથી કામ કરે છે, પરથી ભિન્નપણું પણ કરે છે અને સ્વરૂપથી અભિન્નપણું સાધે પણ છે. અનુભવ જ્ઞાને કરીને અત્યંત અનુભવનું કારણ એટલે સ્વથી અભિન્નપણું પણ સાધે છે અને પરથી એ વખતે ભિન્નપણું પણ કરી લે છે. પરથી અભિન્નપણું રહે અને અહીંયા જીવનો અનુભવ થાય એવું તો બને નહીં. એટલે જ્યારે દશા અંદર વળે ત્યારે જ અનુભવ થાય, અંદર વળે તે પરથી ભિન્નપણું થઈ જાય. નહીતર પરપર રૂપે ન જણાય. જો સ્વનું ગ્રહણ ન હોય તો પરપર રૂપે ન જણાય. એમ છે કેમ કે ગ્રહણ કરવાનો ગુણ છે, કાં પરને સ્વપણે ગ્રહણ કરે, કાં તો સ્વને સ્વપણે ગ્રહણ કરે. ત્રીજી તો સ્થિતિ છે, ત્રીજો પદાર્થ નથી સ્વપર સિવાય. હા, ત્યારે તો સ્પષ્ટ જણાય છે, અત્યંત સ્પષ્ટ જણાય છે અનુભવમાં તો જીવનું સ્વરૂપ. અને ભાવ ભાષણમાં એનો ભાવ ભાષે છે, કેટલું છે એટલે ત્યાં આંશિક અનુભવ છે. ઓલો તો બરાબર અનુભવ છે, એક સરખો એકાકાર અનુભવ છે. ભાવભાષણમાં એકાકાર અનુભવ નથી, એટલો ફરક છે. બનાસીદાસના દોહા ઉપર બહુ સરસ સ્પષ્ટીકરણ લીધું છે. એનું કારણ છે જ્ઞાન પોતે કોના આધારે આ નક્કી કરે છે? પોતાના આધારે નક્કી કરે છે. તો બહિર્મુખ થવાનું ક્યાં રહ્યું? જે જ્ઞાન પોતાના જ આધારે નક્કી કરે ત્યારે એને પોતા બાજુ વળી વળી નક્કી કરવું પડે ને. રાગના આધારે, વિકલ્પના આધારે, પુસ્તકના આધારે, કોઈના આધારે નથી નક્કી કરતું. હનુમાનના આધારે, તર્કના આધારે, ન્યાયના આધારે કાંઈ નહીં, શબ્દના આધારે કાંઈ નહીં. જ્ઞાનના વેદનનો આધાર લઈને પોતાનું સ્વરૂપનો નિર્ણય કરે છે. એટલે દિશા બદલાય છે. સમયસારની સમૃદ્ધિકારની 181-83 એ વાત લીધી છે કે જ્ઞાન આધાર છે. જે જ્ઞાન છે તે આધાર છે. સ્વરૂપને જાણવા માટે જ્ઞાન જ આધાર છે. સ્વરૂપ આધેય છે, દ્રવ્ય આધેય છે ત્યાં, કેમ કે એના આધારે જણાન હોય. અને એ રીતે એ જ્ઞાનની પર્યાય ઉપકારી છે, પર્યાયનો પણ ઉપકાર છે, સદુપયોગ છે એ પર્યાયનો. કેમ કે વસ્તુ પરિણમે છે ને, વસ્તુ પરિણમથી જોવામાં આવે છે. માત્ર પરિણામ ને પરિણામ ને પકડે છે ત્યાં ભૂલ થાય છે. વસ્તુ પરિણામ થી જોવે છે ત્યાં ક્યાં વાંધો? ત્યાં તો વસ્તુ દર્શન છે. પરિણામ દ્વારા પણ વસ્તુ દર્શન છે. એમ જો તારું જ્ઞાન તારા પ્રદેશ માંથી ઉઠે છે એમ કરીને અંદર લઈ જાય છે. આ સાઈ તો એ જ છે, અંતર્મુખ કરાવવાનો હશે. વિચાર એમ નથી તો જો તારા પ્રદેશે પ્રદેશોથી જ્ઞાન બહાર આવી રહ્યું છે. એટલું ઠાસે ઠાસીને ભર્યું છે જ્ઞાન, પ્રદેશે પ્રદેશેથી બહાર આવી રહ્યું છે. રોકી ન શકાય એવી રીતે બહાર આવી રહ્યું છે. જો તો જોવા માટે અંદર આ બાજુ જવું પડશે. સ્વતઃ નીકળે છે પછી અવલંબન લે છે. ઉત્પન્ન તો સ્વતઃ થાય છે, આપોઆપ જ થાય છે. ઇન્દ્રિય ની મદદ થી બહાર નથી આવતો. કેમ કે એનો પરિણામ એનો સ્વભાવ છે. એમાં કોઈ જરૂર ક્યારે પરિણામ નું એ તો સ્વભાવ છે. એમાં કોઈ મદદ ની જરૂર નથી. લોકોનો અભ્યાસ થયો બરાબર.
થાય.